કોઈ દિવસ ફરવા દેશો નહીં, અમારી પહેલી માંગણી છે. અને બીજા નંબરમાં કથા સાંભળ્યા પછી મહારાજની ખુમારી ચડ્યું હોય, મહારાજને પામવાનું તાન લાગ્યું હોય તો જીવનની અંદર જે કુટેવ હોય એને આજથી મૂકજો. તમાકુ, માવો, પાન એ તો ઓછું છે, સિગારેટ ઘણીક છે, અને પીવાનું પણ મંદિરમાં હવે ન હોય પણ આ તો કદાચ કોઈને અડી ગયું હોય જરાક તો વાત કરીએ છીએ, એ પણ ક્યાંક ક્યાંક છે એને બંધ કરજો. કોઈ વ્યસન ન હોય, ભગવાનનો ભક્ત તો ચા કોફી પણ ન પીએ એની રીત એ છે, એ પણ મૂકજો. અને કોઈ કુટેવ ન હોય તો કાયમ વચનામૃતે વાંચવું એવો ઠેરાવ કરજો. અને ઉંમર લાયક જે દાદા છે એને ખાસ ભલામણ, તમારી જેટલી ઉંમર છે ને એટલી માળા ફેરવવાનો આજથી નિયમ રાખજો કે જેટલી ઉંમર છે એટલી કાયમ અમે માળા ફેરવશું, જેમાંથી ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થશે. અને ઘણા ઘેરે રજાસ્વલા ધર્મ પાળવામાં આવતો નથી તો એ ધર્મ પાળવાનું નક્કી કરજો, કારણ કે ત્યારે જ ઠાકોરજી તમારી સેવા સ્વીકારશે. અને ઠાકોરજી સેવા સ્વીકારે તો જ કામ થશે, નહીંતર કામ બધા અધૂરા પડ્યા રહેશે. માટે નક્કી કરજો, આજ પછી ઘરમાં રજાસલા ધર્મનું અમે પાલન કરશું. અને અંતમાં આ કથા હું વારંવાર કહેતો આવ્યો છું, સમજવી મહાકઠિન છે, સમજાવી પણ મહાકઠિન છે. મારી હૈસિયત બહારની વાત છે, તેમ છતાંય જે બે શબ્દો કહેવાના છે, ઈષ્ટદેવ સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપા, પૂજ્યપાદ આચાર્ય મહારાજ એમનો અમારા ઉપર રાજીપો, પૂજ્યપાદ અમારા ગુરુ પાસે જે વાત મને સમજાવવામાં આવી છે એ તમને કંઈક અંશે અમે સમજાવી છે. પણ ઉપાસનાની બાબત તો એવી છે કે ઘણાને કદાચ ખટકી પણ હોય, આમાં કોઈ કઠણ શબ્દ કોઈને લાગી ગયો હોય તો કઠણ શબ્દને અવલંબન કરીને મહારાજ સમજાઈ ગયા હશે, તો અમારા ઉપર અને જેને સમજાણા છે બેના ઉપર ભગવાન સ્વામિનારાયણ બહુ જ રાજી થશે. પણ કદાચ કોઈને ન સમજાણા હોય તો જે સ્થિતિમાં છો એ સ્થિતિમાં તો રહેજો, એનાથી હેઠા નહીં ઉતરી જતા. એટલે અમે તમને પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. અંતમાં વહાલા ભક્તજનો, સર્વે સંતો અને સર્વે ભક્તજનો, અમારા વતી ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદમાં એવી પ્રાર્થના કરજો, આ રંકને મળેલું રતન કાયમ જળવાઈ રહે. આ દેહમાં જ્યાં સુધી શ્વાસ હોય ત્યાં સુધી આ જીહવા ભગવાન સ્વામિનારાયણનો બસ યશ ગાતી જ રહે, ગાતી જ રહે, ગાતી જ રહે. અને સાથે સાથે અમને આનંદ એ છે કે આ મંદિરમાં બેસી અને અમને સામેથી એમ કીધું કે સ્વામી તમ તાર મહારાજ જેવા છે ઓળખાવજો, એવા મંદિરના તમામ આયોજકો એનો આજ હું હૃદયથી બહુ જ આભાર માનું છું. કેટલાય સમયથી હોંશ હતી, મહારાજ જેવા છે એવા ગાવા છે એનો અમને મોકો મળ્યો, એટલે અમે પૂર્ણ હૃદયથી ગાઈ શક્યા છીએ, એટલે પૂરા આયોજકોનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ. અને તમે ઝીલી શક્યા, સમજે, અમારે વેપાર કરવો હતો, દુકાન એણે આપી પણ ગ્રાહક ન કોઈ શું કરીએ, એણે દુકાન આપી અમે વેપારી બન્યા, અંત મેં ગ્રાહક બની અને આ વાતની ઝીલી છે, માટે તમારો પણ હૃદયગત આભાર માનીએ છીએ. ઉપરાંત યજમાન પરિવારે વચનામૃતનું બીડું ઝડપ્યું, વચનામૃતનું મેં નાખી દીધી અને મંજી બાપાએ નાખી દીધી. એટલા માટે નાખી દીધી, મારા મનમાં એમ થતું હતું કે વચનામૃતની કથા જ્યારે હું કરવા બેસીશ ત્યારે જીભ ઝાલી રહે નહીં અને કદાચ કોઈને પથ ન પડે અને ઉપાયથી બેઠી થાય તો. અને મંજી બાપાના મનમાં એવું હતું કે મ્યુઝિક વિનયની કથા કેમ થશે, પણ યજમાને પકડી રાખ્યું કે અમારે વચનામૃતની કથા કરવી છે. પછી તો એમણે રાજી થઈને આ પાડી, મેં આ પાડી. અમે કીધું મારે ઈચ્છા છે એમ થશે, અને ખરેખર શ્રીજી મહારાજ રાજી થાય એવી કથા થઈ છે. એ યશ બધો યજમાનને ફાળે જાય છે, જેમની પાછળ આ કથા બેસાડે છે એમની પાછળ આવો મહિમા ગવાણો છે. માટે શ્રીજી મહારાજ એના ઉપર ખૂબ જ રાજી થશે અને મહારાજ એને પોતાના સાનિધ્યનું, પોતાના ચરણારવિંદનું અખંડ સુખ આપશે. એ મહારાજના ચરણારવિંદમાં અત્રેથી અમે પણ પ્રાર્થના કરીશું, મહારાજ આ કથા કરવાનું જે કાંઈ ફળ થયું હોય એ યજમાન પરિવારને મળે અને પરંપરામ પણ એ પરિવારમાં એવા શિરવીર ભક્તો પ્રગટે કે ભગવાન સ્વામિનારાયણ જેવા છે એવા સમજી શકે, અને કાયમને માટે પરિવારમાં ખૂબ ખૂબ સત્સંગ જળવાઈ રહે. ભગવાન સ્વામિનારાયણ એમના સ્થાપિત આચાર્ય મહારાજ, એમના સંતો, એમના ભક્તોને ખૂબ જ રાજી કરતા રહે એ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી. અંતમાં વાલા ભક્તજનો, આવતીકાલે અમે સવારના અહીંયાથી નીકળવાના છીએ, કારણ કે 26 તારીખના ઇન્ડિયા અમારી પારાયણ શરૂ થાય છે. પણ બે પારાયણ જે છે પૂરી કરવા માટે જઈએ છીએ, બે પારાયણ પૂરી કરી રિટર્ન પાછા 14 તારીખે આ જ જગ્યાએ કથા શરૂ થાય છે શ્રીમદ સત્સંગ જીવનની. પણ બધા નથી જતા, બે સંતો ને એક પાર્ષદ, 3 જણા જઈએ છીએ. બાકીના 3 સંતો 1 વીક અહીંયા રોકાશે, 1 વીક ઈસ્ટ લંડન રોકાશે, વળી 5 તારીખે રાત્રે અહીંયા આવી જશે, 6 તારીખે આપણે અખંડ ધૂન છે. તો સંતોની પાસે સત્સંગ કરવા આવજો, અને મહારાજ રાજી થાય એમ વર્તજો એમ સર્વે ભક્તોને કહી, અને હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ.
જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી તેમજ પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય મહારાજના અને બ્રહ્મનિષ્ઠ સંતોના રૂડા આશીર્વાદથી ગામ માધાપર નિવાસી પરમ ભક્ત શ્રી ખીમજીભાઈ કરશનભાઈ ભુડિયાના શુભ સંકલ્પથી સોમવાર તારીખ 21/5/2000 થી રવિવાર તારીખ 27/5/2001 સુધી વિલ્સ્ડન લંડન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સરદાર નિવાસી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામીએ વચનામૃત ગરડા મધ્ય પ્રકરણના 32-67 સુધી સર્વદેશી સમજણ વિશે કરેલ મનનીય પ્રવચન. ભક્તજનો, આ વચનામૃતની કથામાં ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા તેમના બ્રહ્મનિષ્ઠ સંતોના અંતર્ગત અભિપ્રાયોને ખૂબ જ ઝીણવટથી સમજાવેલ છે.
વાલા ભક્તજનો, આજે લંડનમાં વિસ્ડન મંદિરના આંગણે 5મી કથાનો પ્રારંભ થાય છે. આ કથા વચનામૃતની કથા છે. જરાક વધારજો માઈક. વચનામૃતની કથા એટલે મહારાજની પોતાની વાણી છે. શ્રી મહારાજનો હૃદયગત અભિપ્રાય છે. આગલી કથામાં આપણે 31 વચનામૃત સમજ્યા હતા. આ વખતે આપણે 32મા વચનામૃતથી પ્રારંભ કરશું. મહારાજની વાણી મહારાજ પોતે સમજાવે તો સમજી શકાય એમ છે. માટે મહારાજને આપણે પ્રાર્થના કરીએ, મહારાજ આપની વાણી આપ સમજાવો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંત 1880 શ્રાવણ સુદી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે વિરાજમાન હતા અને અંગને વિશે સરસ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને મસ્તકની ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી અને કંઠને વિશે પુષ્પના હાર વિરાજમાન હતા તથા કર્ણને ઉપર પુષ્પના ગુચ્છ બિરાજમાન હતા તથા મસ્તક ઉપર પુષ્પના તોરા બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદને આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભાવરણ બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલતા હવા જે આ સંસારને વિશે પોતાના કુટુંબીનો સંબંધ છે તે તો જેમ થોરનું જાળ હોય અથવા વડનું કે પીપરનું ડાળ હોય તે એક ઠેકાણેથી કાપીને બીજે ઠેકાણ રોપીએ તો ઉગીને ઝાડ થાય અને આંબો તથા લીમડો હોય ને તેને એકવાર કાપ્યો એટલે ફરીને ચોટે નહીં તેમ કુટુંબી વિના બીજાનો જે સંબંધ છે તે તો આંબાના ઝાડના જેવો છે તે એકવાર કાપ્યો એટલે ફરીને ચોટે નહીં અને કુટુંબીનો સંબંધ છે તે તો થોરના અને વડના ઝાડના જેવો છે તે કાપી નાખ્યો હોય તો પણ ધરતીમાં પડ્યો પડ્યો પણ પાલ્યા વિના રહે નહીં માટે એ કુટુંબીનો સંબંધ તો ટળે જો સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ થકી નોખો એવો જે આ દેહને વિશે જીવાત્મા તેને પોતાનું રૂપ જાણીને તેની વિશે ભગવાનની મૂર્તિને ધારીને ને જાતિ વર્ણ આશ્રમ તેના માનને મૂકીને કેવળ ભગવાનના સ્મરણને વિશે તત્પર થાય તો કુટુંબીનો સંબંધ ચોખ્ખો ટળે તે વિના બીજો ઉપાય કોઈ નથી અને વળી જીવનું જે કલ્યાણ થાય અને જીવ માયાને તરીને બ્રહ્મ સ્વરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન ધ્યાન કીર્તન કથાદિક એ જ છે અને એણે કરીને એ જીવ છે તે માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે અને ભગવાનનું જે અક્ષરધામ તેને પામે છે અને આત્મનિષ્ઠા વૈરાગ્ય અને ધર્મ તે તો ભગવાનની ભક્તિના સહાયરૂપ ઉપકરણો છે પણ ભગવાનની ભક્તિ વિના એકલો વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા ધર્મ તે જીવને માયા તર્યાનું સાધન નથી અને જો અતિશય ધર્મ આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ન હોય ને એકલી ભગવાનની ભક્તિ હોય તો પણ એ જીવનું કલ્યાણ થાય ને માયાને તરે એટલો ધર્માદિક થકી ભક્તિની વિશે વિશેષ છે તો પણ ધર્માદિક અંગનું સહાયપણું હોય તો એ ભક્તિની વિશે કોઈ વિઘ્ન થતું નથી અને જો ધર્માદિક અંગનું સહાયપણું ન હોય તો વિષમ દેશકાળાદિક કરીને ભક્તિની વિશે વિઘ્ન જરૂર થાય છે તે માટે ધર્માદિક અંગે સહિત ભક્તિ કરવી અને એવી રીતે ભક્તિને કરતો જે ભક્ત તેને પણ જો ભૂંડા દેશ કાળ ક્રિયાને સંગ છે તેની વિશે પ્રવર્તાય તો ભગવાનનો ભક્ત હોય તેનું પણ અંતર ડોળાઈ જાય ને તેના સ્વભાવનો ઠા ન રહે માટે ભૂંડા દેશ ભૂંડો કાળ ભૂંડી ક્રિયા અને ભૂંડો સંગ તેનો ત્યાગ કરીને રૂડો દેશ રૂડો કાળ રૂડો સંગ રૂડી ક્રિયા તેની વિશે સદા પ્રવર્તવું પણ ભૂંડા દેશાદિકનો સંગ કરવો નહીં. વચનામૃત છે મધ્યનું 32. મહારાજ જીવને જગતમાંથી તૂટવું કેટલું કઠિન છે અને ભગવાનમાં જોડાવવું કેટલું કઠિન છે એ વાત સમજાઈ રહ્યા છે. મહારાજ બહુ સરસ વાત કરી. મહારાજ કે જે કુટુંબીનો સંબંધ છે તે તો જેમ થોરનું જાળ હોય તથા વડનું પીપળનું ડાળ હોય, એને કાપ્યા પછી એક જગ્યાએ નાખે તો મહારાજ કે પીડ્યું પીડ્યું પાણી ન મળે ને તોય કોળાય. અને એ સિવાય બીજાનો જે સંબંધ છે તો મહારાજ કે એકવાર કપાણા પછી ફરી વાર કોળાતો નથી, એ કપાઈ ગયો એટલે કપાઈ ગયો. આવી મહારાજ પહેલી વાત કરી કે જીવને દેહના સંબંધની સાથે એટલો બધો લગાવ છે, એટલું બધું હેત છે કે ક્યારેક બે શબ્દો બોલવાના થયા આમ તેમ થયું હોય તેમ છતાંય પણ પાછું ભેળું થઈ આવીને આ રહેવાતું નથી. એ ભેળો થાય ને ત્યારે શાંતિ થાય છે. સ્વામી વાતોમાં અક્ષરાનંદ સ્વામી વાત લખી, સ્વામી કે એકવાર એ ગ્રહસ્થ ને બે માણસને બોલવાનું થયું કે એમાં એની પત્નીએ પોતાના હાથમાં વેલણ કે કાંઈ કહેશે છૂટો ઘા કર્યો, એના પતિને વાગ્યું પણ લોહી સારી પર નીકળ્યું, હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. એને હોસ્પિટલમાં દાખલ કર્યો એટલે પાછળથી એના સાસુ સસરા આદિ બહુ ખીજાણા, અને કે આવી આવી સ્ત્રી આપણા ઘરમાં જોઈએ જ નહીં, કે આપણા દીકરાને ઘા કરાને એટલું બધું લોહી કાઢ્યું, હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. પછી એને કાઢી મૂકી, એને પિયર મૂકી આવ્યા. આ બે ત્રણ દિવસે સાજો થયો એટલે રજા મળી, ઘેરે આવ્યો. ઘેરે આવીને ચારે બધામાં દ્રષ્ટિ નાખવા માંડ્યો. પછી એને પૂછ્યું કે મારું ઘરનું માણસ ક્યાં ગયું, કે તો કે એને તેના પિયર મૂકી આવ્યા ગયા. આટલું આખું માણસ હાલતા છે આપણા ઘરમાં ગયા, ઠીક પડે એમ વર્તન કરે ને તને મારી લીધું એટલે પોતાના પતિને મારે એટલે કાઢી મૂક્યું એને. તો ત્યારે પેલો પુરુષ કહે પણ તમારે કાઢી નહોતું મૂકવું, કે એ તો બે શબ્દ એને મેં કીધા તી એને મને માર માર્યો ને કે માટે તમે એક કામ કરો ને પાછી તેડ્યા ને પછી જ હું જમીશ, ત્યાં સુધી જમીશ નહીં કે ઓલા બધા સમજાય કે પણ તને એને માર માર્યો ને તો તેડ્યાવાની, તો ભલે એને ગમે તે કર્યું પણ એને તેડ્યાવો તો જ હું જમીશ કે. અને સ્વામી કે છેવટે તેડવા જવી પડી. કહો અહીંયા મહારાજ કે સંબંધ એવો છે એ તોડવા જાય તો તૂટતો નથી. અને ભગવાનના કોઈ ભગવદી પુરુષ હોય સાધુ હોય એને જરાક બે શબ્દો કીધા હોય તો ગોખરવાળામાં સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી હરખા પટેલને આટલું જ કીધું હતું, પટેલ તમે જરાક પગ ધોતાઓ ને, આ પગ ગારાવાળા છે, તો આ મોજ જે બેસવાનું છે એ વસ્ત્ર બગડશે, મોદ્યું બગડશે. આટલા શબ્દ જે હરખા પટેલને કીધા તો હરખા પટેલ ઘર ભેતા થઈ ગયા. એ ગયા તો ગયા, પછી આવ્યા જ નહીં, હજી નથી આવ્યા. એને સ્વામીએ બે ત્રણ ફેરી હરિભક્તોને સમજાવવા મોકલ્યા તોય ન આવ્યો. ખુદ સ્વામી સમજાવી ગયા કે ભગત તમારી ભૂલ થઈ ગઈ, હવે નહીં કે તમે પાછા લો, તોય પણ ન આવ્યા. ભગવાનના સાધુએ જરાક કઠણ કીધું તો બહુ આકરું પડ્યું. જ્યારે મહારાજ કહે છે દેહના સંબંધીનો સંબંધ જે છે એ કેવો છે, તો કે એ તૂટતો નથી, અને કદાચ તૂટ્યો હોય એવું દેખાતો હોય ને તો ફરી આમ ભેગું થતા વાર લાગતી નથી. ભક્તજનો, દેહના સંબંધી એટલે માતા હોય, પિતા હોય, ભાઈ હોય, પત્ની હોય, બહેન હોય, પુત્ર હોય, પુત્રનો પુત્ર, આ બધા દેહના સંબંધી છે. આપણી દ્રષ્ટિએ વચનામૃત વાંચતા બસ ત્યાં સુધી પહોંચે છે કે આ બધા જે દેહના સંબંધી છે એમાંથી હેત કોઈ હિસાબે તૂટતું નથી, પણ મહારાજ આટલેથી અટકવા માંગતા નથી. આપણે જો એમ કહેતા હોય કે દેહના જે સંબંધી છે માત પિતા આદિક ભાઈ આદિક એમાંથી હેત મુમુક્ષુને તૂટતું નથી, તોડવા જાય તો તૂટતું નથી,
અને થોરની પેઠે પેડ્યું પેડ્યું પાલવે રાખે છે. તો વ્યાપક દ્રષ્ટિ ફેરવીએ તેવા ઘણા બધા પ્રસંગો જોવા મળશે કે બે ભાઈ ભાઈને અબોલા થયા હતા, જિંદગી પર્યંત અબોલા રાખ્યા એવા પ્રસંગો જોવા મળશે. મરી ગયા ત્યાં સુધી બે ભાઈ બોલ્યા નહીં. પતિ પત્ની બેને અબોલા થયા હતા, જિંદગી પર્યંત બે અલગ રહ્યા એવા પ્રસંગો જોવા મળશે. બાપ દીકરાને કાંઈક તકલીફ થઈ જિંદગી પર્યંત બોલ્યા નહીં એવો પ્રસંગ જોવા મળશે. ભાઈ ભાઈને કાંઈ સંબંધ બગડ્યો અને એકબીજા ઝઘડ્યા અને એમાં ભાઈએ ભાઈનું ખૂન કરી નાખ્યું એવા પ્રસંગો પણ સમાજમાં જોવા મળશે. મળે જ કે નથી મળતા? પતિ પત્નીને કાંઈક તકલીફ પડી એમાં પતિએ પોતાની પત્નીનું ખૂન કરી નાખ્યું, મારી નાખી, અથવા તો પત્નીએ પોતાના પતિને મરાવી નાખ્યો, આવા પણ પ્રસંગો જોવા સમાજમાં મળે છે. અને અહીંયા તો મહારાજ એમ કહે છે કે હેત તૂટતું જ નથી, થોર જેવું છે. મહારાજ કે પીપળાના ડાળખા જેવું છે, વડના ડાળખા જેવું છે, પડ્યું પડ્યું પાલવે છે, તૂટતું જ નથી. જો કેવળ આટલી જ વાત હોત, આ દેહના સંબંધી પૂરતી જ વાત હોત, તો સામે થોડો વિરોધ પોઈન્ટ થાત કે તૂટતું જ ન હોત તો આવા સંબંધો મેં તમને લાઇનબદ્ધ બતાવીએ કે પરસ્પર ભાઈ ભાઈને હેત તૂટી ગયું હોય, પિતા પુત્રને હેત તૂટી ગયું હોય. આ દેશમાં પછી એથી વધારે જોવા મળે. લો, અનેક તમને એવા દાખલા જોવા મળશે કે માત પિતાને મૂકી મૂકીને દીકરા જતા રહ્યા હોય, જિંદગી પર્યંત માત પિતાને હામું ન જોવે. જો દેહના સંબંધ હેત તૂટતું જ નહોતી, વાત શક્ય નહોતી. બરાબર ભગવાનના ભક્તો સમજે, જો તૂટતું જ ન હોત તો એ વાત શક્ય જ નહોતી કે દીકરો માત પિતાને મૂકીને જતો રહે, અને કદાચ જતો રહે તો અઠવાડિયે પાછો આવવો જોઈએ, આઠ દાડામાં પાછો આવવો જોઈએ. પણ જિંદગી પર્યંત પાછા નથી આવતા એવા પ્રસંગો જોવા મળે છે. દેહના સંબંધીમાંથી હેત તૂટ્યા પછી ફરીવાર જો સંધાઈ જતો હોત તો, એકાકાર થઈ જતો હોત તો, ભાઈ ભાઈ બે અલગ થાત જ નહીં. સમજાય? ભાઈ ભાઈ બે અલગ થાત જ નહીં. મહારાજ તો એમ કે છે અલગ રહેતું જ નથી, એમ આ હેત એવું છે, અલગ રહી જ શકતું નથી. તો મહારાજ એમ કેમ લખ્યું? શું ખોટું લખ્યું? તો કે ના, મહારાજે સાચી વાત લખી છે. પણ દેહના સંબંધીમાં માત પિતા, ભાઈ બેન, દીકરો દીકરાનો દીકરો, માસા ફાઈ ફુવા, આટલી લિમિટ નથી. આ બધા જેમ દેહના સંબંધી છે ને, એમ ઇન્દ્રિય અંતસ્કરણ પણ દેહના સંબંધી છે. ભગવાનના ભક્તો બરાબર સમજે, જેમ આ બધાને દેહનો સંબંધ, આ શરીરની સાથે સંબંધ છે, એમ એના કરતા વધારે સંબંધ કોને છે? ઇન્દ્રિયો અંતસ્કરણને છે. દેહના સંબંધી તો ક્યારેક શક્ય બને, કોઈક આટી પડી જાય કે જેને કારણે આપણો સંબંધ તોડી નાખે, આ શરીરનો સંબંધ તોડી નાખે. પણ ઇન્દ્રિય અંતસ્કરણની સાથેનો સંબંધ કોઈ હિસાબે તૂટતો નથી. બહુ વિચારજો, સમજાય? કોઈ હિસાબે નથી તૂટતો. અને ઇન્દ્રિય અંતસ્કરણનો સંબંધ જ મહદ અંશે, બહુ વિચારો તો ખ્યાલ આવે કે મહદ અંશે દેહના સંબંધી છે. માત પિતા, ભાઈ દીકરો દીકરાનો દીકરો, આદિક જે દેહનો સંબંધ છે એ જીવાત્માનું જેટલું ખરાબ નથી કરતું, એટલું ખરાબ ઇન્દ્રિય અંતસ્કરણ રૂપી સંબંધ છે જીવાત્માને ખુવાર કરે છે ને ખરાબ કરે છે. દેહના સંબંધીનો ત્યાગ કર્યો હોય એવા અનેક જોવા મળશે. દાખલા તરીકે સાધુ પુરુષે દેહના સંબંધીનો ત્યાગ કરી દીધો છે, અને કોઈ એમ કે દેહ કરીને ત્યાગ કર્યો હોય પણ હૃદયમાં ભાવના હોય તો એ પણ અશક્ય છે. એવું બની શકે છે કે દેહના સંબંધીને સામે જોવાનું પણ મન થતું નથી. પણ એનાથી આગળ જે દેહના સંબંધી ઇન્દ્રિય અંતસ્કરણ છે એનો સંબંધ તોડવો મહાભયંકર છે. અને વ્યાપક પ્રમાણમાં દ્રષ્ટિ ફેરવો તો ઇન્દ્રિય અંતસ્કરણ રૂપી સંબંધે જીવાત્માનું બહુ બગાડ્યું છે, કલ્યાણ બહુ બગાડ્યું. દાખલા તરીકે ભરતજીનું કલ્યાણ બગાડ્યું એના દેહના સંબંધીએ બગાડ્યું કે ઇન્દ્રિય અંતસ્કરણે બગાડ્યું? સૌભ્રીને જે પરાસ્ત કર્યા, સૌભ્રીને મોક્ષ માર્ગ થકી પાડી દીધા એના દેહના સંબંધીએ પાડ્યા કે ઇન્દ્રિય અંતસ્કરણે પાડ્યા? પરાશરને મોક્ષ માર્ગ થકી પાડી નાખ્યા, એને દેહના સંબંધીએ પાડ્યા કે ઇન્દ્રિય અંતસ્કરણે પાડ્યા? નારદને મોક્ષ માર્ગ થકી પાડી નાખ્યા, એના દેહના સંબંધીએ પાડ્યા કે ઇન્દ્રિય અંતસ્કરણે પાડ્યા? દેહના સંબંધી નારદને યાદ આવ્યું આપણને જ લાગતું, યાદ કર્યા કોઈ દાડો. શિવજીને પોતાની સ્થિતિ થકી ડોલાવી દીધા, એ દેહના સંબંધીએ ડોલાવ્યા કે ઇન્દ્રિય અંતસ્કરણે ડોલાવ્યા? બહુ સમજાય એવો પોઈન્ટ છે મહારાજ. આપણી સ્થિતિ કેવી છે ખબર છે? આપણે નિંદા કરી રાખી, દેહના સંબંધી આવા છે, દેહના સંબંધી તેવા છે, દેહના સંબંધી સાથે સંબંધ ન રાખો. એ આપણો જે બધો ઘા છે ને, મહદઅંશે કાર્યરૂપી દેહના સંબંધી છે, એની સાથે ઘાવ છે, એની સામે આપણે પ્રહાર કરીએ છીએ. પણ કારણરૂપી જે દેહના સંબંધી, કારણરૂપી કોણ છે? કારણરૂપી ઇન્દ્રિય અંતસ્કરણ, એની સામે જે પ્રહાર થવો જોઈએ એવો પ્રહાર આપણે કરતા નથી. આંખે ખરાબ જોયું, દાખલા તરીકે આંખે ખરાબ જોયું, ન જોવાનું જોયું, તો એની સાથે આપણે વ્યર નથી બંધાતું, સમજાય? ભાઈ ભાઈ હોય ને, જુદા થતા હોય અને 500,000 પાઉન્ડનું આમ તેમ થાય, તો એની સાથે જે વેર બંધાય છે, 5-5 વર્ષ સુધી સંબંધ નથી રાખતા. એવી રીતે આંખે ખરાબ જોયું તો એની સાથે વેર નથી બંધાતું. કાને ન સાંભળવાનો શબ્દ સાંભળ્યો, સમજો, તો એની સાથે આપણને વેર નથી બંધાતું. જીહવાએ ન ખાવાની વસ્તુ ખાધી, સમજાય? ન ખાવાની વસ્તુ ખાધી તો એની સાથે વેર નથી બંધાતો. અંતસ્કરણે ન કરવાનો સંકલ્પ કર્યો, મને ન કરવાનો સંકલ્પ કર્યો, તો એની સાથે વેર નથી બંધાતો. પોતાની પત્ની હોય અને એને જરાક અયોગ્ય શબ્દ કીધો હોય તો, જરાક અયોગ્ય શબ્દ કીધો હોય તો કેવું વેર બંધાય? હે, પોતાનો દીકરો હોય અને એને જરાક મર્યાદા તોડી હોય તો કેટલું વેર બંધાય? એવું વેર ઇન્દ્રિય અંતસ્કરણ સાથે બંધાય. તે મોક્ષના બગાડનારા કોણ છે? દેહના સંબંધી હશે, નથી એમ નથી કહેતો, પણ ભક્તો દેહના સંબંધી મોક્ષના જ બગાડનારા છે એમ જો માનશું તો બાધ ક્યાં આવશે ખબર છે? એવા તમને અનેક દેહના સંબંધી જોવા મળશે કે જે પિતા કે જે માતા પોતાના પુત્રોને સંસ્કાર આપતા છે ને એમ કહેતા છે, બેટા ભગવાન ભજીએ, મંદિરે જાજે, આ વ્યસન ન રખાય, એમ ઉપદેશ આપનારા ઘણા બધા માત પિતા હશે. અને ઘણા બધાનો અનુભવ એમ બોલે છે, આપણે પૂછીએ કે તમને આવો સત્સંગ ક્યાંથી, તો કે સ્વામી નાનપણથી અમારા માતપિતા અમને એવા સંસ્કારો રેડ્યા, એવા સંસ્કાર રેડ્યા કે જેને કારણે આવા દેશમાં આવ્યા પછી પણ અમારા સંસ્કારો ગયા નહીં અને અમારો મોક્ષ બગડ્યો નહીં, સમજાય? આપણે જો એમ કહેશું કે દેહના સંબંધી એટલે શરીરની સાથે માત પિતા ભાઈ પુત્ર આદિક જ દેહના સંબંધી છે અને એ જ મોક્ષને બગાડનારા છે, તો સામે તો લોકો એમ કહેશે કે એણે અમારો મોક્ષ કર્યો, એણે અમને વાત સમજાવી કે જેને કારણે આ જુદી સમજણ ગઈ નહીં, કે જેને કારણે અમારો મોક્ષ થયો, જેને કારણે અમને સત્સંગમાં પ્રીત બંધાણી. મહારાજનો હાર્દ જે કહેવાનો છે બહુ ઊંડાણ વાળો છે. મહારાજ અહીંયા જે બતાવે છે દેહના સંબંધીનો સંબંધ આવો છે, માટે એનાથી એને કહેવાનો મતલબ મહારાજનો એવો છે, કેવો મતલબ છે કે દેહના સંબંધીનો સંબંધ થોર જેવો છે. મહારાજ કે એને તોડી નાખો, મહારાજ કે એને તોડી નાખો, એમ મહારાજ બોલ્યા. હું આત્મચાયી ભાવના કરી પરમાત્માની મૂર્તિને હૃદયમાં ધારી દેહના સંબંધીનો સંબંધ તોડી નાખો, તો માનો પરમાત્માના એકાંતિક ભક્ત પોતાના પિતા હોય, એકાંતિક ભક્ત હોય, અખંડ મહારાજને ધારી રહ્યા હોય, તો એની સાથે સંબંધ તોડી નાખો. પોતાની માતા હોય, એકાંતિક ભગવાનના ભક્ત હોય, અખંડ મહારાજને ધારી રહ્યા હોય, તો એની સાથે સંબંધ તોડી નાખો. દેહના સંબંધીમાં કેવળ સ્થૂળ દેહના સંબંધીને જો લેશો તો બહુ મોટા બાધ ઉભા થશે પરસ્પર, અને એમ લાગશે કે મોડું આમાં કરવું કેમ એમ. આ સિવાય કે દેહના સંબંધી છે, નાસ્તિક છે, પરમાત્માને માનતા નથી, અનેક કુટેવવાળા છે, એની સાથે સંબંધ તોડે તો વાંધો નહીં, પણ તમે વિચારજો એની સાથે તો સંબંધ સહજમાં તૂટી જાય. ભગવાનનો ભક્ત હોય, ભગવાનનો ભક્ત એનો ભાઈ હોય, માંસ કાયમ ખાતો હોય, દારૂ પીતો હોય, વ્યભિચારી હોય, તો સહજ સંબંધ તૂટી જાય. અને એ સંબંધ રાખે તો હોય સમય પ્રસંગે જાય ને તો ખાલી ઉપલક રીતે સંબંધ છે, હૃદયથી તો સંબંધ તૂટી જ ચૂક્યો છે. સમજાય છે? હૃદયથી તો સંબંધ તૂટી જ ચૂક્યો છે, પણ ભગવાનનો ભક્ત હોવા છતાં ઇન્દ્રિયો અંતસ્કરણ થકી સંબંધ તોડવો એ મહાકઠિન કામ છે, મહાકઠિન કામ છે. વર્ષો સુધી સાધના કરનારને પણ ઇન્દ્રિય અંતસ્કરણ થકી સંબંધ નથી તૂટ્યો, વર્ષો સુધી સાધના કર્યા પછી પણ નથી તૂટ્યો. આહાર ગાળી નાખ્યા છતાંય પણ ઇન્દ્રિય અંતસ્કરણનો સંબંધ નથી તૂટ્યો, નથી તૂટ્યો. વર્ષો સુધી સાધનાઓ કરી, વર્ષો સુધી ધ્યાન કર્યું, મનન કર્યું, વર્ષો સુધી પરમાત્માના સ્વરૂપમાં એકાકાર બન્યા પછી પણ દેહના સંબંધીનો સંબંધ તો સહજ તૂટ્યો, પણ ઇન્દ્રિય અંતસ્કરણનો સંબંધ નથી તૂટ્યો. સૌભરીને એના દેહના સંબંધી કોઈ યાદ આવ્યા હોય આવી કથા સૌભરીના પ્રસંગમાં કોઈ લખાણી નથી. પરાશર મુનિએ ઘર બહાર છડ્યા પછી એને માત પિતા યાદ આવ્યા, દીકરા યાદી કે યાદ આવ્યા એવી કોઈ કથા લખાણી નથી. એકલ શ્રૃંગીને, તમે બરાબર યાદ રહ્યો, એકલ શ્રૃંગીને સ્ત્રી પુરુષનું ભાન નહોતું, પરંતુ એને પોતાની ઇન્દ્રિય અંતસ્કરણે પોતાની સ્થિતિથી પાડી નાખ્યા, અને પછી એ પોતાના પિતાનો ત્યાગ કરીને આવતા રહ્યા, પછી એને ક્યારે પણ વિભાંડક મુનિ યાદ આવ્યા હોય આવી કોઈ કથા નથી લખાણી. સમજાય? કોઈ કથા એવી લખાણી નથી. દેહના સંબંધીનો સંબંધ જ તોડવો જો અતિ કઠિન હોત તો વિભાંડકને છોડ્યા પછી એકલ સંગીને કાંઈ વિભાંડક યાદ આવ્યા હોય એવી કથા લખાવી જોઈએ. એકલ સંગીને કાંઈ વિભાંડક યાદ આવે એવી કથા લખાવી હોવી જોઈએ. સૌભરીને માત પિતા યાદ આવતા તેવી કથા લખાણી હોવી જોઈએ. પરાશરને ઘરબાર છોડ્યા પછી એના માત પિતા યાદ આવતા તેવી કથા લખાણી હોવી જોઈએ. ભરતજીને ઘરબાર છોડ્યા પછી એના માત પિતા યાદ આવતા આવી કથા લખાણી હોવી જોઈએ, પણ કોઈની કથા એવી લખાણી નથી. એટલે મહારાજનો કહેવાનો જે હાર્દ છે ભક્તજીનો, એ હાર્દ સુધી પહોંચે તો મહારાજ એવું જ કહેવા માગે છે કે ઉપલક દેહના સંબંધી એની સાથે તો સંબંધ તોડવો, અને તૂટી પણ જાય છે, અભક્ત હોય તો તૂટી જાય છે, અને રાખવો નહીં, પણ વિશેષ કરીને તો ઇન્દ્રિય અંતસ્કરણનો જે સંબંધ છે, જે નિત્યનો સંબંધ છે. કેવો છે? નિત્યનો સંબંધ છે. દેહના સંબંધીનો સંબંધ તો કેવો છે? તમને સહજ જોવા મળશે કે નાનું બાળક હોય અને માત પિતા સાથે હેતો હોય, સમજાય છે? પણ એ પુત્ર જ્યારે 20 વર્ષનો થાય કે 22 વર્ષનો થાય, એને મેરેજ થઈ જાય, પછી એને માત પિતાની સાથે હેત ક્રમશઃ તૂટી જાય છે. મહારાજ તો એમ કહે છે તૂટતું જ નથી, પણ તૂટી જાય છે. એનો વ્યક્તિ જ્યારે 45-50 વર્ષનો થાય, એનો વ્યક્તિ જ્યારે લગ્ન થયા પછી પોતાને ત્યાં સંતાન નાના નાના થાય, ત્યારે સ્ત્રીમાં જે હતો એના કરતાં પુત્રમાં અધિક થઈ જાય, સ્ત્રીમાં સહજ ઓછું થઈ જાય છે. એનો વ્યક્તિ 50 વર્ષનો થાય ત્યારે દીકરાની ઘેરે દીકરા થાય, ત્યારે એ દીકરાની ઘેરે દીકરા એમાં હેત થઈ જાય, પોતાની દીકરામાં સહજ તૂટી જાય છે. એટલે મહારાજ એ જે કહેવા માગે છે એ વજન તો મહારાજ ઇન્દ્રિય અંતસ્કરણ ઉપર આપવા માગે છે. અંતમે આખો વચનામૃત વાંચશો તો ખ્યાલ આવશે કે મહારાજે ઇન્દ્રિય અંતસ્કરણ ઉપર જ વજન મૂક્યું છે. મધ્યના 54માં વચનામૃતમાં મહારાજ કીધું કે જેને ભગવાનના સાધુની સાથે હેત નથી થયું. કેવું હેત? તો કે દેહને વિશે જે આત્મીય આત્મબુદ્ધિ છે, દેહના સંબંધ વિશે જે આત્મીય બુદ્ધિ છે, એમાં પણ પહેલાં કોણ લીધો? દેહને લીધો. દેહ લીધો એટલે ઇન્દ્રિય અંતસ્કરણ સહજ આવી ગયા, કારણ કે એનું બનેલું ચોખ્ઠું આ શરીર છે. અને સહજ વિચારો તો ખ્યાલ આવે કે બધાએ કરતા ઇન્દ્રિય અંતસ્કરણ અને દેહમાં જ હેત છે. ક્યારે ખબર પડે? તો કોઈ પણ પદાર્થ હોય, એ પદાર્થમાં દેહના સંબંધીને પોતે સહાય કરે, પરંતુ એ સહાય કરતા પોતાના શરીર નુકસાની થાય એવું ન સહાય કરે. પહેલાં પોતાનું શરીરનું સાચવે. સ્વામી વાતમ લખ્યું કે સ્વામીએ વાતમ એ પ્રસંગ લખ્યો કે એકવાર બાદશાહે લવાને પૂછ્યું કે લવા તને મારામાં કેટલું કહેત? તો કે નામદાર ખાવિંદ તમારામાં તે તો હોય જ ને, તમે તો સર્વ કોઈના પાલક છો, અમે તમારી રૈયત છીએ. તો કે માન કે તારીને મારી બેન દાઢી સાથે સળગી હોય તો પેલી કોની ઠાર? એકી સાથે બેન દાઢી હળગે પેલી કોઈની થાય? તો કે મારી દાઢીને જરાક બે લબરકા મારીને પછી તરત તમારી ઠારો. સમજાય? પેલા બે કલબરકા મારી દાઢીને મારી લો ને પછી તરત તમારી ઠારો. એનો મતલબ શું થયો? કે ગમે તેટલું હે તો બીજામાં હશે, પણ પોતાના દેહ જેટલું તો નહીં જ હોય. અંદેહ મૂર્તિમંત ઇન્દ્રિય અંતસ્કરણનું સંગઠન છે, એટલે જેટલું ઇન્દ્રિય અંતસ્કરણમાં જીવને ખેંચાણ છે એટલું દેહના સંબંધીમાં પણ નથી. તમે વિચારશો તો ખ્યાલ આવશે કે પાંચ શબ્દો કહેવાથી, આ સાધુનો વિષય બહુ સમજી શકે સાધુ આ વાતને, કે બે શબ્દો કહેવાથી કે શાસ્ત્ર વાંચવાથી દેહના સંબંધીમાંથી એ તૂટી જશે, સંસાર છોડીને સાધુ થશે, સંસાર છોડીને સાધુ થઈ જશે. પણ સાધુ થયા પછી પણ ઇન્દ્રિય અંતસ્કરણનો ઝઘડો તત્કાળ ટાળી શકશે નહીં. દેહના સંબંધી છોડી દીધા, છૂટી જાય, પરંતુ ઇન્દ્રિય અંતસ્કરણનો જે ઝઘડો છે, કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન આદિ, એને તો જિંદગી પર્યંત જ્યારે લડતો રહે ને ત્યારે જીતાય. અને સ્વામી એ વાતોને સાક્ષી પૂરે છે. સ્વામી કે સંસાર છોડીને સાધુ થયો એટલે દુઃખ માત્ર ટાળીને સુખ્યો થઈ ગયો, પણ પછી પાછું દુઃખ રહે છે. શેનું? તો કે વાસનાનું. વાસના જેમ જેમ ટાળતો જાય તેમ તેમ સુખ્યો થતો જાય. વાસના મીન્સ કે ઇન્દ્રિય અંતસ્કરણનું દુઃખ તો ઊભું જ રહી છે. કેટલી અદભુત વાત મહારાજ આ વચનામૃતમાં સમજાવે છે. નહીતર આપણે વચનામૃત વાંચતા વાંચતા નક્કી જ કરી નાખીએ કે બસ દેહના સંબંધ એટલે માન બાપ ને ભાઈ ને ભત્રીજો ને આ જ બધા વિઘ્ન રૂપ છે. અને લગભગ ખંડન થતો હોય ને તો એના ઉપર જ થતું હોય કે માં આમ છે ને પિતા આમ છે ને ભાઈ આમ છે ને દીકરો આમ છે ને દીકરી આમ છે. અને ઘણી ફેરી આપણાથી એવા અવળા નિર્ણય લેવાઈ જાય છે. કેવા લેવાઈ જાય છે ખબર છે? સંસારમાં રહે, પોતે પોતે સંસારમાં રહે, પણ વચનામૃત વાંચીને નક્કી કરી નાખે આ બધા દેહના સંબંધે મારે પરમ વિઘ્ન રૂપ છે, એટલે પછી એની સાથે સંબંધ રાખે નહીં બહુ. અને સંબંધ ન રાખે ને થાય કેવું? કે પોતાનો દીકરો હોય, પોતાની દીકરી હોય, એની સાથે જે સંબંધ કેળવવો જોઈએ એવો સંબંધ કેળવે નહીં. એ મારા છે જ નહીં એમ માની અને એના ઉપર અનુસંધાન રાખે નહીં, એને ભણાવવા ઉપર દ્રષ્ટિ રાખે નહીં, એને સંસ્કાર આપવા ઉપર દ્રષ્ટિ રાખે નહીં. એમ માને કે એની સાથે સંબંધ મારે રખાય નહીં, તો મારા ખોટા છે, નહીં તો બધા થોરિયા જેવો મને વળગશે, મને વળી વાસના બંધાશે, આવા અનેકવિધ સંકલ્પો કરી રાખે. અને આવા સંકલ્પ કરી અને પોતાના જે પુત્ર છે પુત્રી છે એના ઉપર જે સંસ્કાર રેડવા જોઈએ એવા સંસ્કારો કોઈ દાડો રેડે નહીં. પોતાના પિતા ઉપર પોતાની માતાની સાથે જે ફરજ બજાવવી જોઈએ, કે દીકરાની ફરજ છે કે માતા પિતાની જાળવણી કરવી, એની દેખરેખ રાખવી, સાજા મદદ ખબર રાખવી, એના ઉપર દેખરેખ રાખે નહીં. અને પરિણામ શું સર્જાય? માતા પિતાનો રાજીપો મળવો જોઈએ, એ ન મળે. ઉપરાંત જે પોતાના સંતાનો છે એને જે સંસ્કાર આપવા ઘટે એ સંસ્કાર ન આપે, અને પરિણામે એ બધા સંતાનો ઉદ્ધત બને, સમજાય? ઉદ્ધત બને, કારણ કે પ્રેમ વિના માણસ ઉદ્ધત થઈ જાય છે. એ જે સંતાનો બધા ઉદ્ધત બને, સંસ્કાર કશા ઉતરે ને હૃદયમાં, અને ઉદ્ધત બને ને પરિણામ કેવું સર્જાય ખબર? દારૂ પીતા થઈ જાય, માંસ ખાતા થઈ જાય, ન કરવાના કર્મો કરતા થઈ જાય, અને પછી રિજેક્શન બધું પોતાની ઉપર આવે, કારણ કે એને જોવે એટલે હૃદયમાં થાય ઉદ્વેગ, પછી ભજન ભજન કાંઈ થાય નહીં, અને મતલબે મુમુક્ષ પોતાની સ્થિતિમાંથી પડી જાય. કેટલી અદ્ભુત વાત મહારાજ બતાવે છે. અમથું કઈ નિત્યાનંદ સ્વામી બોલ્યા છે કે મહારાજ સ્વામી ગોપાળન સ્વામી કીધું, સ્વામી લખ્યા તો કરા પણ સમજાણા તો આજ. એમ ઘણી ફેરી આપણે વચનામૃત વાંચતા હોઈએ છીએ પણ સમજાતા હોતા નથી, એનો ઉપર ઉપર અર્થ સમજે જાય. અને હૃદયગત મારા શું કહેવા માંગે ત્યાં સુધી પગી નહીં, અને મતલબે જે કજો જાઓ જે હૃદયમાંથી એ કજો જાય નહીં. જેના પર મારણ આપવું જેના ઉપર આપીએ નહીં. આપણે મારણ તો ઇન્દ્રિય અંતસ્કરણ ઉપર વિશેષ આપવું જોઈએ. અને હું તમને એમ કહું, જેને ઇન્દ્રિય અંતસ્કરણ જીતાઈ ગયા એને દેહના સંબંધી બાધ કરે, પછી વિચારો તમે લો, જેને ઇન્દ્રિય અંતસ્કરણ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો, આંખ ન જોવાનું જોતી નથી, કાન ન સાંભળવાનું સાંભળતી નથી, મન એક અયોગ્ય સંકલ્પ ઉઠાવતું નથી, બુદ્ધિ એક પણ અયોગ્ય નિશ્ચય કરતું નથી, ચિત્ત બીજું ચિંતન કરતું નથી પરમાત્મા સિવાય, એને દેહના સંબંધી બાધ કરે, વિચારો. અને માનો દેહના સંબંધીનો સંબંધ તોડી નાખ્યો, માતાને યારે બોલતો નથી, પિતાની સાથે બોલતો નથી, ભાઈની સાથે કોઈની સાથે કોઈ સંબંધ રાખ્યો નથી, પણ મન ન કરવાના ઘાટ કરે છે, કામાદિકના મન ન કરવાના ઘાટ કરે છે, બુદ્ધિ એનો નિશ્ચય કરે છે, ચિત્ત એનું ચિંતન કરે છે, કાનને ન સાંભળવાના શબ્દ સાંભળવામાં રસ છે, આંખને ન જવાનું રૂપ જોવામાં રસ છે, એ જોઈએ રાખે છે. દેહના સંબંધની સાથે કોઈ સંબંધ નથી રાખ્યો, તે હું અક્ષરધામમાં જવાનું. હે, અક્ષરધામમાં જવાનું. કેટલી અદ્ભુત વાત મહારાજ સમજાવે છે. મહારાજ કે દેહના સંબંધીનો સંબંધ તો તોડવો, પણ એ દેહના સંબંધ એટલે સ્થૂળ દેહના સંબંધી પૂરતા મર્યાદિત વાત નથી, તો બહુ ગૌણ વાત છે, એ તૂટી જાય છે. પણ નિત્ય જેનો સંબંધ છે, ઇન્દ્રિય અંતસ્કરણનો સંબંધ તોડવો મહાકઠિન છે, એ તૂટતો નથી. થોર જેવો છે મહારાજ કે પીડ્યો પીડ્યો પાલવે. પીડ્યો પીડ્યો પાલવે કેવી રીતે? તો મન એને કાંઈ જરૂરિયાત ન હોય તેમ છતાંય સંકલ્પ કરે. પડ્યો પડ્યો પાલવે માને મને કોઈ જરૂરિયાત નહીં. દાખલા તરીકે ઘેરેથી મંદિર સુધી આવતા હોય, ત્યાં સુધી ભગવાનનું ભજન કરી તો આપણી બીજી કોઈ નુકસાની જાય એમ હોય નહીં, કાંઈ નુકસાન જાય એમ હોય, ધંધા બિઝનેસ ખોરવા જાય એમ હોય. ઘેરેથી અહીંયા સુધી આવી ત્યાં સુધી ચિંતન કરી ભગવાનનું. તો પણ મહારાજ કે પડ્યું પડ્યું પાલવે, મન કારણ વિનાના સંકલ્પ કરી રહ્યા. કારણ વિનાના કોઈ લેવા દેવાનો એવા સંકલ્પ કરે મન. લો, માટે મહારાજ કે એના થકી મારો આશ્રિત બચે. એના સિવાયનો જે સંબંધ છે તો મહારાજ કે કેવો છે? તો કે વર્ડ પેપર આદિકના સંબંધ જેવો છે, અને આંબાના વૃક્ષ જેવો છે. મહારાજ કે એકવાર કાપ્યો પછી કોળાય નહીં. જો મહારાજ એમ કે એ સિવાયનો જે સંબંધ છે એકવાર કાપ્યો તો પણ ધરતીમાં પડ્યો પડ્યો પહેલો પાલવે છે, અને એ સિવાયનો જે સંબંધ છે મહારાજ કે એકવાર કાપ્યા પછી કોળાતો નથી. એ સિવાયનો સંબંધ એટલે ઇન્દ્રિય અંતસ્કરણ જ્યાં વળગ્યા નથી, એ સિવાયનો સંબંધ. મને ભગવાનની સાથેનો સંબંધ, પરમાત્માના ભક્તો સાથેનો સંબંધ, પરમાત્માના સંતની સાથેનો સંબંધ, એ મહારાજ કે આંબાના વૃક્ષ જેવો. એકવાર કાપી નાખ્યો પછી કોળે નહીં, અને ઓલો તો પીડ્યો પીડ્યો પાલવે રાખે. કેવી રીતે? તો ભગવાનના સાધુની સાથે આટી પડી હોય, ભગવાનના ભક્તની સાથે આટી પડી હોય તો પછી તરત પાછી કપાઈ જાય, અને એની સાથે બહુ અનુસંધાન રાખવું પડે, નહીંતર એની સાથે સંબંધ જાળવો ઘણો કઠિન છે. દાખલા તરીકે ભગવાનનું ધ્યાન કરવું, ભજન કરવું, એ બધું કેવું છે? તો બહુ સંબંધ રાખવો પડે. જરાક તમે ગાફલતા રાખો એટલે તરત કપાઈ જાય, તરત કટ. સમજાય? તરત કટ. તમે દાખલા તરીકે માનસી પૂજા કરતા હોય, જરાક બે સાવધાની રાખો એટલે તરત ભગવાનની સાથે સંબંધ કટ. એવો ઇન્દ્રિય અંતસ્કરણનો સંબંધ કટ નહીં થાય. તમે જરા ગાફલાય રાખો અને સંકલ્પ જગતના બંધ થઈ જાય એમ નહીં થાય. એને તો તમે સાવધાની ઘણી રાખશો ત્યારે માંડ માંડ બંધ થાય, બહુ સાવધાની રાખશો ત્યારે માંડ માંડ બંધ થાય. અને ભગવાનનો જે સંબંધ છે, પરમાત્માનું ધ્યાન કરવું, ભજન કરવું, માનસી પૂજા કરવી, એમાં તમે ખૂબ સાવધાની રાખશો ત્યારે માંડ માંડ એનો સંકલ્પ થાય, જરાક ગાફલા રાખશો એટલે તરત કટ થાય. અને દેહના સંબંધીનો સંબંધ, ઇન્દ્રિય અંતસ્કરણ આદિકનો સંબંધ, એને તમે જરાક ગાફલા રાખશો એટલે તરત શરૂ થઈ જાય, તરત સાંભળવા શરૂ થઈ જાય. ભજન કરતા કરતા જરાક ગાફલા રાખો એટલે તરત શરૂ થઈ જાય. જ્યારે ભગવાનનો સંબંધ તો જરાક ગાફલા રાખો એટલે તરત કટ થઈ જાય. મહારાજ એ કહે છે કે ભગવાન, ભગવાનના સંતો ભક્તો આદિકનો હેત પ્રેમ આદિક તો મહારાજ કે જરાક ગાફલા રાખે એટલે તરત કટ થઈ જાય, પાછું કોળે નહીં. ઓલું તો પીડ્યું પીડ્યું કોળે માને કે તમને આમ જરાક અનુસંધાન ન રહે એટલે તરત પાછું એમાં મન વળી જાય છે. એવું જે મન વળી જાય છે ઇન્દ્રિય અંતસ્કરણમાં, એવો જે સંબંધ છે કેમ ટળે? આવો પ્રશ્ન છે. મહારાજ બહુ સુંદર જવાબ આપ્યો. મહારાજ કે એ જો સંબંધ ટાળવો હોય તો સ્થૂળ સૂક્ષ્મને કારણે ત્રણ દેહ થકી નોખો એવો જે આ દેહને વિશે જીવાત્મા તેને પોતાનું રૂપ જાણીને તેને વિશે ભગવાનની મૂર્તિને ધારીને ને જાતિવર્ણ આશ્રમ તેના માનને મૂકીને કેવળ ભગવાનના સ્મરણને વિશે તત્પર થાય તો કુટુંબીનો સંબંધ ચોખ્ખો ટળાય. જો અમારનો ઉત્તર જોઈને તો પણ એવું જ ભાષે છે કે ઇન્દ્રિય અંતસ્કરણને મહારાજે વિશેષ કરીને સંબંધી ગણ્યા હોય. ઉલ્લા નિત ગણ્યા હું નથી કહેતો, એ બાધક તો છે જ, એમાંય વાસના રહી જાય તો જીવની અધોગતિ થાય છે, પણ એના કરતાં ઇન્દ્રિય અંતસ્કરણ વિશેષ બાધક છે. મહારાજ કે એનો સંબંધ તો ચોખ્ખો તો જ ટળે. કેવી રીતે ટળે? તો કે સ્થૂળ સૂક્ષ્મને કારણે એ દેહ થકી ત્રણેય થકી પોતાને અલગ આત્મસત્તા રૂપે સમજે, તે આત્મસત્તા રૂપે સમજે અને પછી મહારાજ કે પરમાત્માની મૂર્તિ હૃદયમાં ધારે રાખે. ભગવાનની મૂર્તિ ધારવે કરીને જ, પરમાત્માને સંભાળવે કરીને જ જીવને જે સતત અયોગ્ય સંકલ્પ ઉઠે રાખે છે એ વિરામ પામી જાય, સમજાય છે, એ વિરામ પામી જાય. અને ઇન્દ્રિય અંતસ્કરણના સંકલ્પ વિકલ્પ વિરામ પામ્યા એટલે એને બધાનો સંબંધ તૂટી ગયો. પછી ભલે ઘરમાં રહેતો હોય, સમજાય, એ ભલે પછી ઘરમાં રહેતો હોય, માત પિતાની સાથે રહેતો હોય, પોતાના પરિવારની સાથે રહેતો હોય, પરંતુ પોતાને આત્મસત્તા રૂપ સમજી અને હૃદયની અંદર પરમાત્માની મૂર્તિને ધારીને સ્મરણ કરી રાખે, જાત નાત બધાને એક બાજુ ઠેલી નાખે અને પછી પરમાત્માનું ભજન કરે તો મહારાજ કે એના દેહના સંબંધીનો સંબંધ ચોખ્ખે ચોખ્ખો ટળી જાય છે. એવી ન તો કોઈ હિસાબે ટળતો નથી. મહારાજે એમ ન કીધું કે એનો ત્યાગ કરી દે, દેહના સંબંધીનો ત્યાગ કરી દે, તો માત પિતાનો ત્યાગ કરી દે, ભાઈનો ત્યાગ કરી દે તો ઇન્દ્રિય અંતસ્કરણનો સંબંધ ચોખ્ખો ટળી જાય કે દેહના સંબંધીનો સંબંધ ચોખ્ખો ટળી જાય એવી મહારાજે વાત કરી નહીં. અને ગીતાજી પણ એની સાક્ષી પૂરે છે કે વિષયના ત્યાગ કરવાથી જીવાત્મા પરમાત્માને પામી શકતો નથી, પણ વિષયમાં રહેલો જે રાગ છે, રાગ મને પ્રીતિ આશક્તિ, એ રાગનો જ્યારે ત્યાગ થાય છે, રાગનો જ્યારે ત્યાગ થાય છે ત્યારે જીવાત્મા મુક્ત સ્થિતિને પામે છે. રાગનો ત્યાગ થવો ખપે. એટલે તો મહારાજે કીધું કે ત્યાગી ગૃહિનો કાંઈ મેળ નથી. મહારાજના શબ્દો, ત્યાગી ગૃહિનો કાંઈ મેળ નથી. મહારાજ કે જેની સમજણ શ્રેષ્ઠ એ શ્રેષ્ઠ છે. મહારાજ વડતાલના 20મા વચનામૃતમાં વાત કરી, જેની સમજણ શ્રેષ્ઠ તે શ્રેષ્ઠ છે. કઈ સમજણ? તો જે એવું નક્કી કરી રાખે આ ઇન્દ્રિય અંતસ્કરણ એ મારા પરમ દુશ્મન છે, પરમ મારા દુશ્મન છે, ભગવાન અને ભગવાનના સંતો ભક્તો એ જ મારા પરમ મિત્ર છે, મારા હિતેચ્છુ છે, આ જગતના તમામ કાર્ય નશ્વર છે. મહારાજ કે આવું સમજીને પછી ગમે તેટલો પ્રવૃત્તિ માર્ગમાં જોડાણો, આવો મહારાજ 20મા શબ્દ મૂક્યો, એ ગમે એટલું અનુલોમ દ્રષ્ટિથી વર્તતો હોય. અનુલોમ દ્રષ્ટિ એટલે જગતના ગમે તેટલા કાર્યો કરતો હોય. અનુલોમ દ્રષ્ટિ એટલે મહારાજ ત્યાં એક અપાવી કે જગતના ગમે તેટલા કાર્યો કરતો હોય પરંતુ જેની